સર્વજ્ઞના સુચરણોમાં સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનની આ નિજ દોષ દર્શનથી નિર્દોષ 1995 ફર્સ્ટ એડિશન ઉપોદઘાત ટેપ નંબર 1 સાઈડ નંબર 2 જગત નિર્દોષ હેડિંગ છે. જગત નિર્દોષ કઈ રીતે ભાળી શકાય? આત્મદ્રષ્ટિ થકી જ, પૂતગલ દ્રષ્ટિ થકી નહીં, તત્વદ્રષ્ટિ થકી જ, અવસ્થા દ્રષ્ટિ થકી નહીં. સામાને દોષિત જુએ એ અહંકાર છે જોનારાનો. દુશ્મન પ્રત્યે પણ ભાવના બગડે, બગડે તો તુરત જ પ્રતિક્રમણથી સુધારી લેવાય, તો આગળ પ્રગતિ થાય ને અંતે શીલવાન કહેવાય, શીલવાન થવાય. શરૂઆતમાં બુદ્ધિ સામાન્ય નિર્દોષ નહીં જોવા દે, પણ નિર્દોષ જોવાની શરૂઆત કરવી, પછી જેમ જેમ અનુભવમાં આવશે તેમ તેમ બુદ્ધિ ટાઢી પડશે. જેમ દાખલો ગણતા જવાબ મેળવવા એક રકમ ધારવી પડે, ધારો કે 100, સપોઝ 100, પછી જવાબ સાચો મળે છે ને, તેમ દાદાશ્રી પણ એક રકમ ધારવાની કહે છે કે આ જગતમાં કોઈ દોષિત જ નહીં, આખું જગત નિર્દોષ છે, એટલે સાચો જવાબ અંતે મળી જશે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ, દોષિત દ્રષ્ટિએ સામો દોષિત દેખાય ને નિર્દોષ દ્રષ્ટિએ સામો નિર્દોષ દેખાય. જ્ઞાન મળ્યા પછી જગત નિર્દોષ છે એ અનુભવમાં ના આવે. જ્ઞાન મળ્યા પછી જગત નિર્દોષ છે એ અનુભવમાં ના આવે ત્યાં તો દાદાશ્રીએ કહ્યું છે, માટે આપણે નક્કી કરી નાખવું કે જેથી કોઈ દોષિત દેખાય જ નહીં. જ્યાં એવું નક્કી નહીં થયેલું હોય એ ભાગમાં પછી માનવાનું જ કે જગત નિર્દોષ જ છે. જવાબ જાણીએ એટલે દાખલો ગણવાનો સહેલો થઈ જાય ને. પ્રતિતિમાં તો 100% રાખવું કે જગત નિર્દોષ જ છે, દોષિત દેખાય છે એ ભ્રાંતિ છે અને તેનાથી સંસાર ખડો છે. જાણ્યું તેનું નામ કે ઠોકર ના વાગે. કશાયો એટલે કે ક્રોધમાન માયા લોભ એ ઠોકરો જ છે. ઠોકરો શું છે? કશાયો. ક્રોધ એ ઠોકર છે, માન એ ઠોકર છે, માયા ઠોકર લોભ એ ઠોકરો જ છે અને ત્યાં સુધી ભટકવાનું જ છે. કશાયોનો પડદો બીજાના દોષો દેખાડે છે, કશાયો પ્રતિક્રમણથી જાય. મોક્ષ માટે કર્મકાંડ કે ક્રિયાઓ કરવાની જરૂર નથી, આત્મા જાણવાની જરૂર છે, જગત નિર્દોષ જોવાની જરૂર છે. છતાં જેને જે અનુકૂળ આવે તે કરે, કોઈની ટીકા કરવાની જરૂર નથી, નહીં તો તેની જોડે નવા કરાર બંધાશે. સ્વકર્મને આધીન જ ભોગવટો પોતાને આવે છે, પછી બીજા કોનો ગુનો? સ્વકર્મને આધીન જ ભોગવટો પોતાને આવે છે, પછી બીજા કોનો ગુનો? મહાવીરનો ખરો શિષ્ય કોણ? મહાવીરનો ખરો શિષ્ય કોણ? તો કે જેને લોકોના દોષ દેખાવાના ઓછા થવા માંડ્યા છે. સંપૂર્ણ દશાએ નહીં તોય શરૂઆત તો થઈ. ધર્મમાં એકબીજાના દોષો દેખાય છે તે મારા તારા ભેદ બુદ્ધિથી, ધર્મમાં એકબીજાના દોષો દેખાય છે તે મારા તારાની ભેદ બુદ્ધિથી અને તેને માટે શ્રીમદ રાજચંદ્રે કહ્યું, ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદ્ વ્યવહાર. ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદ વ્યવહાર. દાદાશ્રી કહે છે કે અત્યારે અમારાથી જે કંઈ બોલાય છે તે ગત ભાવની રેકર્ડ થયેલું બોલાય છે, ગયા ભાવની ભૂલવાળી રેકર્ડ થયેલી, તેથી કોઈ ધર્મમાં આ ભૂલ છે એવું બોલાય છે. પણ આજનું જ્ઞાન દર્શન એને સંપૂર્ણ નિર્દોષ જુએ છે અને બોલાય તેનું તુર્ત જ પ્રતિક્રમણ થઈ ચોખ્ખું થઈ જાય છે. અક્રમ માર્ગનું દાદાશ્રીનું અજાયબ જ્ઞાની પદ પ્રગટ થયું છે આ કાળમાં. અક્રમ માર્ગનું દાદાશ્રીનું અજાયબ જ્ઞાની પદ પ્રગટ થયું છે આ કાળમાં. કોઈની કલ્પનામાં ન આવે તેવું આશ્ચર્યકારી કુદરતની ભેટ છે જગતને. નિર્દોષ દ્રષ્ટિ થઈ ત્યારથી પોતે પ્રેમ સ્વરૂપ થયા અને એમના શુદ્ધ પ્રેમે કેટલાયને સંસાર માર્ગમાંથી મોક્ષ માર્ગમાં વાળ્યા. એ અઘટ અવધ પરમાત્મા પ્રેમને કોટી કોટી નમસ્કાર. નિર્દોષ જગત દેખાય ત્યારે મુક્ત હાસ્ય પ્રગટે. મુક્ત હાસ્ય જોઈને જ કેટલાય રોગ જાય. જ્ઞાની પુરુષનું ચારિત્ર બળ આખા બ્રહ્માંડને એક આંગળી પર ઊભી રાખે ઊભું રાખે એવું હોય. અને એ ચારિત્ર બળ ક્યાંથી પ્રગટે? નિર્દોષ દ્રષ્ટિથી. એ ચારિત્ર બળ ક્યાંથી પ્રગટે? જવાબ, નિર્દોષ દ્રષ્ટિથી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ એ એમ પટેલની મય પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. નિજ દોષ દર્શનથી નિર્દોષ. હવે દાદાનો પરમ પૂજ્ય દાદા ભગવાનનો જ્ઞાની પુરુષનો સત્સંગ શરૂ થાય છે પ્રશ્નોત્તરી રૂપે. નિજ દોષ દર્શનથી નિર્દોષ. દાદા, જગતની વાસ્તવિકતા વિશે કંઈ કહો. દાદાશ્રી, જગતના લોકો વ્યવહારમાં બે રીતિ રહે છે, એક લૌકિક ભાવથી અને એક અલૌકિક ભાવથી. તે ઘણો ખરો ભાગ જગતનો લૌકિક ભાવે જ રહે છે કે ભગવાન ઉપર છે અને ભગવાન બધું કરે છે અને પાછો પોતે કરતો જાય, ભગવાને કરતા જાય. એમને કંઈ વિરોધાભાસનો ખ્યાલ નથી અને એમને ભગવાન માથે હોય તો બીક લાગ રહ્યા કરે કે ખુદાએ કરેગા ને ખુદાએ યે કરેગા, આમ કરીને ગાડું ચાલ્યા કરે. પણ જે અત્યંત વિચારવંત થયો છે, જેને માથે ભારરૂપ બુજો કોઈનો જોઈતો જ નથી, તો એને માટે ખરેખર હકીકત અલૌકિક હોવી જ જોઈએ ને. અલૌકિકમાં કોઈ ઉપરી છે જ નહીં. જગતમાં તમારી ભૂલો જ ઉપરી છે. તમારા બ્લન્ડર્સ, ઇન બ્રેકેટ્સ મોટી ભૂલો, એન્ડ મિસ્ટેક્સ એટલે કે સામાન્ય ભૂલો, એ બે જ ઉપરી છે, બીજું કોઈ ઉપરી છે જ નહીં. મોટામાં મોટી બ્લન્ડર કહી તો કે હું ચંદુલાલ છું, અને મિસ્ટેક્સ તો તે કે ચંદુલાલ તરીકે જે તમે વ્યવહારિક ભૂલો કરો છો તે. હેડિંગ, આપણો ઉપરી કોણ આવું કોણ કહી શકે, ત્યારે ઓહો હો, આ કેટલા નીડર હશે, આ કેટલા નીડર હશે. અને ડર કોનો રાખવાનો? મારી શોધખોળ છે કે તમારો ઉપરી જ કોઈ નથી આ વર્લ્ડમાં. અને જેને તમે ઉપરી માનો છો ભગવાનને, એ તો તમારું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ ઉપરી હોઈ શકે નહીં ક્યારેય પણ. એના અજાણ છે માટે એ ઉપરી હોઈ શકે નહીં. ત્યારે ઉપરી કોણ? તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ, આ બે જ જો જાય તો તમારો કોઈ ઉપરી છે જ નહીં. મારી બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ નીકળી ગયેલી છે એટલે મારો ઉપરી કોઈ છે નહીં. તમે જ્યારે બ્લન્ડર્સ ને મિસ્ટેક્સ કાઢી નાખશો ત્યારે તમારો ઉપરી કોઈ હોય નહીં. પણ હમણે પોલીસવાળાની જોડે તમને અથડામણ કરીને આવો, અહીં જલ્દી આવવા માટે પતાવ્યા સિવાય આવો. તો પોલીસવાળો કહે, ઊભી રાખો, અને તમે ઊભી ના રાખી તો પછી અહીં પોલીસવાળો આવે તો તમે તરત જ સમજી જાઓ કે આ મારા માટે આવ્યો છે. કારણ કે ભૂલ કરી એ આપણને તરત ખ્યાલમાં આવી જાય કે આ ભૂલ કરી. હવે એ ભૂલ ભાંગો. મારું શું કહેવાનું છે, નરી ભૂલો જ થયેલી છે એ ભાંગો. અત્યાર સુધી પારકાની જ ભૂલો દેખાય, પોતાની ભૂલ દેખાઈ નથી. પોતાની ભૂલ દેખે ભાંગે એ ભગવાન થાય. પ્રશ્ન કરતા હેડિંગ છે મૂળ ભૂલ કઈ, સર્વજ્ઞશ્રી, અને આ બાજુ સાધુઓ સંન્યાસીઓ ઈચ્છાઓ ખસેડ ખસેડ કરે છે. તે ઈચ્છાઓ તો કંઈ ખસે એવી નથી, ડબલ થઈને આવે એવી છે. મૂળ ભૂલ ક્યાં થયેલી છે તે ખબર નથી લોકોને. એ ઈચ્છાઓ આવે એ ભૂલ નથી, એની મૂળ ભૂલ દબાવીએ ને આપણે ચાંપ દબાવીને તો આખો પંખો બંધ થઈ જાય. આમ પંખો જાલ જાલ કરીએ તો વળે નહીં, એની મૂળ ભૂલ દબાવીએ. હું ચંદુભાઈ છું એ જ મૂળ ભૂલ છે. મૂળ ભૂલ ભૂલ જ આ છે, એ આરોપિત ભાવ છે, સાચો ભાવ નથી. એ જેમ અહીં આગળ ઇન્દિરા ગાંધી જેવા કપડાં પહેરીને આ બધાને કહે હું ઇન્દિરા ગાંધી છું અને એમ કરીને એનો લાભ ઉઠાવે તો એનો ગુનો લાગુ થાય કે ના થાય, એવી રીતે હું ચંદુભાઈ છું તેનો નિરંતર લાભ ઉઠાવે છે, એ આરોપિત ભાવ કહેવાય તેના ગુના. એટલે તમારી ભૂલો અને તમારા બ્લન્ડર્સ આ બે જ તમારા ઉપરી છે. તમારી બ્લન્ડર્સ શું હશે? જવાબ, હું ચંદુભાઈ છું એ પહેલું બ્લન્ડર, હું આમનો દીકરો થાવ એ બીજું બ્લન્ડર, હું આનો ધણી થાવ એ ત્રીજું બ્લન્ડર, હું આ છોકરાનો બાપ થઉં એ ચોથું બ્લન્ડર. એવા કેટલા બ્લન્ડર્સ કર્યા છે? પ્રશ્ન કરતા, અનેક થયા હશે દાદા. તો કે હા, તે આ બધા બ્લન્ડર્સ છે તે તમારાથી તૂટશે નહીં. અમે બ્લન્ડર્સ તોડી આપીએ અને પછી મિસ્ટેક્સ હોય તે તમારે કાઢવાની, તે કોઈ ઉપરી છે નહીં. વગર કામનો અજંપો, તમને સમજાય છે ને ઉપરી નથી એવું? ચોક્કસ ખાતરી થઈ ગઈ? ભૂલો ક્યારે જડે? લોક માને કે ભગવાન ઉપરી છે ને તેમની ભક્તિ કરીશું તો છૂટી જઈશું, પણ ના, કોઈ બાપો એ ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ, ને તારો ભક્ષક પણ તું જ. યોર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. તમે જ તમારે પોતાને માટે સંપૂર્ણ જવાબદાર છો. પોતે જ પોતાનો ઉપરી છે, આમાં બીજો કોઈ બાપો એ આંગળી ઘાલતો નથી. આપણો બોસ એટલે ઉપરી છે તે આપણી ભૂલથી, ને અંડરહેન્ડ એટલે હાથ નીચેના છે તે આપણી ભૂલથી જ છે. માટે ભૂલ તો ભાંગવી પડશે ને. પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા આઝાદી જોઈતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભૂલ તો ક્યારે જડે કે પોતે કોણ છે એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે. નેક્સ્ટ હેડિંગ, કોઈ જગતનો માલિક. આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે, માત્ર પોતાનું ભાન નથી એને, તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઈ ગયો. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઈ ગયો. આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ. હજી એવું સાથી સમજાયું નથી, કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે. અમારું ઉપરી કોઈ બાપોએ નથી. આ ઉપર બોસ છે કે બાપોય ઉપર બેઠો છે એવું નથી. જે છો એ તમે જ છો, અને તમને દંડ આપનારોય કોઈ નથી, ને તમને જન્મ આપનારોય કોઈ નથી. તમે પોતે જન્મ લો છો અને ધારણ કરો છો અને પાછું આ પાછું જાઉં છો ને આવો છો, જાઉં છો ને આવો છો, તમારી મરજી મુજબના સોદા છે. હિન્દુસ્તાનમાં આવતા સુધી તો જાણે કે કુદરતી સાહજિક રીતે છે, પણ આ હિન્દુસ્તાનમાં આવ્યા પછી થોડું ઘણું સમજાય કે આપણી કંઈક ભૂલ થાય છે. ડાયા માણસ જો આટલું સમજે કે શું મારામાં કોઈ પણ માણસ સડી કરી શકે એમ નથી, તો આપણે કહીએ કે નથી નથી નથી, અને કહેશે કે મારો ઉપરી કોઈ નથી, ત્યારે કહીએ કે નથી નથી નથી. તારા ઉપરી તારા બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ. બ્લન્ડર્સ કેમ ભાંગવા, તો અમે કહીએ કે અહીં આવજે બા, અને મિસ્ટેક્સ કેમ ભાંગવી તે અમારે તમને સમજ આપવી પડે. પછી તારે ભાંગવાની, અમે રસ્તો દેખાડીશું. મિસ્ટેક ભાંગવાની તારે અને બ્લન્ડર્સ અમારે ભાંગી આપવાના. અણ સમજણે સર્જાયા દુઃખો, દુઃખ બધું અણસમજણનું જ છે. આ જગતમાં બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે. પોતે ઊભું કરેલું છે બધું ના દેખાવાથી. દાજે ત્યારે કહે કે ભાઈ કેમ તમે દાજ્યા, ત્યારે કહે કે ભૂલથી દજાયો. કંઈ જાણી જોઈને દાજું, એવું આ બધું ભૂલથી દુઃખ છે. બધા દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું. પ્રશ્ન કરતા, કર્મ ચીકણા હોય છે દાદા, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ને? ચીકણા કર્મોને લીધે દુઃખ ભોગવવું પડે છે ને દાદા? દાદાશ્રી, આપણા જ કર્મ કરેલા તેથી આપણી જ ભૂલ છે. કોઈ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં, બીજા તો નિમિત્ત માત્ર છે. દુઃખ તમારું છે અને સામા નિમિત્તને હાથે અપાય છે. સસરા મરી ગયાનો કાગળ પોસ્ટમેન આપી જાય તેમાં પોસ્ટમેનનો શું દોષ? સામો તો છે માત્ર નિમિત્ત. આપણને મકાનની અડચણ હોય ને કોઈ માણસ મદદ કરે અને મકાન આપણને રહેવા આપે, તો જગતના મનુષ્યોને એની પર રાગ થાય, અને જ્યારે એ મકાન લઈ લેવા ફરે તો એની પર દ્વેષ થાય. આ રાગ દ્વેષ છે. હવે ખરેખર તો રાગ દ્વેષ કરવાની જરૂર નથી, એ નિમિત્ત જ છે. એ આપનારો ને લેનારો બંને નિમિત્ત છે. તમારા પુણ્યનો ઉદય હોય ત્યારે એ આપવા માટે ભેગો થાય, પાપનો ઉદય હોય ત્યારે લેવા માટે ભેગો થાય, એમાં કશો એનો દોષ નથી. તમારા ઉદયનો આધાર છે, સામાનો કિંચિત માત્ર દોષ નથી, એ નિમિત્ત માત્ર છે, એવું આપણું જ્ઞાન કહે છે. કેવી સુંદર વાત કરે છે. એ નિમિત્ત માત્ર છે એવું આપણું જ્ઞાન કહે છે. કેવી સુંદર વાત કરે છે. અજ્ઞાનીને તો કોઈક મીઠું મીઠું બોલે ત્યાં આગળ રાગ થાય ને કડવું બોલે ત્યાં દ્વેષ થાય. સામો મીઠું બોલે છે તે પોતાની પુણ્ય પ્રકાશિત છે, ને સામો કડવું બોલે છે તે પોતાનું પાપ પ્રકાશિત છે. તેથી મૂળ વાતમાં બેઉ સામા માણસને કશું લેવા દેવા નથી, બોલનારને કશું લેવા દેવા નથી. સામો માણસ તો નિમિત્ત જ થાય છે. જે જશનો નિમિત્ત હોય એનાથી જશ મળ્યા કરે, અને જે અપયશનો નિમિત્ત હોય એનાથી અપયશ મળ્યા કરે. એ નિમિત્ત જ છે ખાલી, એમાં કોઈનો દોષ નથી. તો દાદા બધા નિમિત્ત જ ગણાય ને? દાદા કે નિમિત્ત સિવાય આ જગતમાં કોઈ ચીજ છે જ નહીં, તે નિમિત્ત જ છે. પ્રશ્ન કરતા, બજારમાંથી અહીં સત્સંગમાં આવ્યા દાદા, બજારમાંથી અહીં સત્સંગમાં આવ્યો એ કયું નિમિત્ત? તો દાદા કહે એ કર્મનો ઉદય. નિમિત્તનો કશો સવાલ જ નથી, ઉદય કર્મ. બજારના કર્મના ઉદય પૂરા થયા એટલે આ કર્મનો ઉદય અહીં ચાલુ થયો, એટલે એની મેળે વિચાર આવે કે ચાલો ત્યાં જઈએ. નિમિત્ત ક્યારે કહેવાય? કે અહીં આવવા માટે નીકળ્યા, દાદર સ્ટેશને ઉતર્યા, થોડેક સુધી આવ્યા અને કોક મળ્યું કે ભાઈ પાછા ચાલો, મારે આમ છે ને મારે કામ છે, ખાસ કામ છે, ત્યારે આપણે જાણીએ કે આ નિમિત્ત આવ્યું. નહીં તો ચાલુ ગાડી એ તો કર્મના ઉદય પ્રમાણે ચાલ્યા કરે. ન વાગે વેણ વિના વાંક, ન વાગે વેણ વિના વાંક. હેડિંગ પ્રશ્ન કરતા, કોઈ આપણને કંઈ બોલી જાય એ પણ નૈમિતિક જ છે ને, આપણો વાંક ના હોય તો પણ બોલે તો? દાદા, દાદાશ્રી, આપણો વાંક ના હોય તે બોલે તે કોઈને એવો અધિકાર નથી બોલવાનો. જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય તો બોલવાનો અધિકાર નથી. માટે આ બોલે છે તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે, માટે જ એ બોલી રહ્યો છે. હવે આપણી ભૂલ છે માટે આ બોલી રહ્યો છે, તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ના બગડવો જોઈએ અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ એને સદબુદ્ધિ આપજો, એટલું જ કહેવું, કારણ કે એ નિમિત્ત છે. હેડિંગ બચકા ભરવા નિમિત્તને. અમને તો કોઈ માણસનો ખરાબ વિચાર સરખોય નથી આવતો. સર્વજ્ઞ શીખે છે, અમને તો કોઈ માણસનો ખરાબ વિચાર સરખોય નથી આવતો. આડું અવળું કરી જાય તો એ ખરાબ વિચાર નહીં, કારણ કે એની દ્રષ્ટિ બિચારાને જેવું દેખાય છે એવું કરે છે, એમાં એનો શું દોષ છે? અને ખરી રીતે એક્ઝેક્ટલી શું છે આ જગત, કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. તમને દોષ દેખાય છે એ તમારી જોવાની દ્રષ્ટિમાં ફેર છે. મને કોઈ દોષિત દેખાયો નથી અત્યાર સુધી, માટે કોઈ દોષિત છે નહીં. એમ કરીને આપણે ચાલજો ને, આપણે છેલ્લું સ્ટેશન છે તે સેન્ટ્રલ છે એવું જાણીને ચાલીએ તો ફાયદો થાય કે ના થાય, તમને કેમ લાગે છે? હા દાદા, ફાયદો થાય ને. હા દાદા, કે કોઈ દોષિત છે નહીં એમ જાણશો તો જ બીજા બધા નિર્દોષ લાગશે આપણને, કારણ કે આપણે નિમિત્ત છીએ. એ બિચારા નિમિત્ત છે અને આપણે આપણા લોકો નિમિત્તને બચકાં ભરે છે. નિમિત્તને બચકાં એવું ભરે ખરું કોઈ દાડો? ના ભરે, નહીં. નિમિત્તને બચકાં ભરે દાદા? આપણે નિમિત્તને બચકાં ભરીએ છીએ પણ ભરવા ના જોઈએ. દાદા કે પારકો દોષ જોવો એને અમે નિમિત્તને બચકાં ભરવાની સ્થિતિ કહીએ છીએ. પારકો દોષ જોવો એને અમે નિમિત્તને બચકાં ભરવાની સ્થિતિ કહીએ છીએ. અરે રે, નિમિત્તને બચકાં ભર્યા તે? એ તને ગાળો પાડે છે, એ તારા તારા કર્મનો ઉદય છે. આ ઉદય તારે ભોગવવાનો છે. વચ્ચે એ નિમિત્ત છે. નિમિત્ત તો ઉપકારી છે કે ભાઈ તને કર્મમાંથી છૂટો કરવા આવ્યો છે. નિમિત્ત તો તારો ઉપકારી છે કે ભાઈ તને કર્મમાંથી છૂટો કરવા આવ્યો છે. ઉપકારી છે તેને બદલે તું ગાળો પાડે છે, તું એને બચકાં ભરે છે, એટલે એ નિમિત્તને બચકાં ભર્યા કહેવાય. એટલે આ મહાત્માઓ ડરી ગયેલા કે ના, અમે બચકું ભરીશું નહીં, હવે કોઈ દાડોય બચકું ભરીશું નહીં. આ મને છેતરી ગયો તેમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે. કોઈ કહે કે આ મને છેતરી ગયો એમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે, એના કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જ્યારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઈએ, એમાં સામાનો શું દોષ? એ તો ઉલટું આપણું કર્મ ખપાવી આપ્યું, એ તો નિમિત્ત છે. નેક્સ્ટ હેડિંગ અનુમોદનનું ફળ. પ્રશ્ન કરતા, દાદા બીજાના દોષે પોતાને દંડ મળે? બીજાના દોષે પોતાને દંડ મળે? દાદાશ્રી જવાબ, ના, એમાં કોઈનો દોષ નહીં. પોતાના દોષથી જ સામેવાળા નિમિત્ત બને. આ તો ભોગવે એની ભૂલ. કરવું, કરાવવું અને અનુમોદવું, એ અનુમોદનનું એ ફળ આવે. કર્યા વગર ફળ ના આવે. દાદા અનુમોદન કોને કહેવાય? પ્રશ્ન કરતા, અનુમોદન કોને કહેવાય? દાદાશ્રી જવાબ, આ કોઈ કાંઈક કરતા અચકાતો હોય, કોઈ કાંઈક કરતા અચકાતો હોય તો તમે કહો કે તું તારે કરને, હું છું ને, તે અનુમોદન કહેવાય. અને અનુમોદન કરનારની વધારે જોખમદારી કહેવાય. કર્યાનું ફળ કોને વધારે મળે? ત્યારે કહે કે જેણે વધારે બુદ્ધિ વાપરી તેના આધારે તે વેચાઈ જાય. ન પડકાર તો પૂર્ણતા પમાય. હેડિંગ, ન પડકાર તો પૂર્ણતા પમાય. આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે માટે રિસ્પોન્સિબલ, જવાબદાર તમે છો. કોઈ માણસ કોઈનું કશું કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે. અને જો કોઈ કંઈ પણ કરી શક્યું હોય તો ફિયર, ડરનો પાર જ ના રહે તો પછી કોઈ કોઈને મોક્ષે જ ના જવા દે. તો ભગવાન મહાવીરને મોક્ષ જવા ના દેત. ભગવાન મહાવીર તો કહે છે કે તમને જો એ અનુકૂળ આવે તે મારી ઉપર ભાવ કરો. તમને મારી ઉપર વિષયના ભાવ આવે તો વિષયના કરો. નિર્વિષયના ભાવ આવે તો નિર્વિષયના કરો. ફરીવાર, ભગવાન મહાવીર તો કહે છે કે તમને જે અનુકૂળ આવે તે મારી ઉપર ભાવ કરો. તમને મારી ઉપર વિષયના ભાવ આવે તો વિષયના કરો. નિર્વિષયના ભાવ આવે તો વિષય નિર્વિષયના કરો. ધર્મના ભાવ આવે તો ધર્મના કરો. પૂજ્ય પદના આવે તો પૂજ્ય પદ આપો. ગાળો દેવી હોય તો ગાળો દો. મારે એનો પડકાર નથી. જેને પડકાર નથી એ મોક્ષે જાય છે અને પડકાર કરવાવાળો અહીં રહી જાય છે. પડકાર કરવાવાળાનો અહીં મુકામ રહે છે. નહીં તો આ જગત તો એવું છે ને, તમારી ઉપર અવળો કે સવળો ભાવ બાંધ્યા જ કરે. નહીં તો આ જગત એવું છે કે તમારી ઉપર અવળો કે સવળો ભાવ બાંધ્યા જ કરે. ગજવામાં તમે રૂપિયા મૂકતા હોય ને તે કોક ગજવું કાપનારાના જોવામાં આવી ગયું તો એ ગજવું કાપવાના ભાવ કરે કે ના કરે કે રૂપિયા છે કાપી લેવા જેવું છે. પણ ત્યાં તો તમે ગાડીમાં આવીને જ બેસી ગયા અને તમે ઉપડી ગયા અને એ રહી ગયો. પણ એ ભાવ તો કરે જ જગત. પણ તેમાં તમારો પડકાર નથી તો કોઈ તમારું નામ દેનાર નથી. કોઈના પણ ભાવમાં તમારો ભાવ નથી તો કોઈ તમને બાંધનાર નથી. કોઈના પણ ભાવમાં તમારો ભાવ નથી તો કોઈ તમને બાંધનાર નથી. એમ બાંધે તો પાર જ ના આવે ને. તમે સ્વતંત્ર છો, કોઈ તમને બાંધી શકે એમ નથી. એકમાંથી અનંત અજ્ઞાનતાથી આ આંખ, દાદા શીખે છે, આ આંખ હાથથી દબાઈ જાય તો વસ્તુ એક હોય તો એ બે દેખાય. આંખ એ આત્માનું રિયલ સ્વરૂપ નથી, એ તો રિલેટિવ સ્વરૂપ છે. છતાં એક ભૂલ થવાથી એકને બદલે બે દેખાય છે ને. આ કાચના ટુકડા જમીન ઉપર પડ્યા હોય તો કેટલી બધી આંખો દેખાય છે. આ જરાક આંખની ભૂલથી કેટલી બધી આંખો દેખાય છે. તેમાં આત્મા પોતે દબાતો નથી, પણ સંયોગના પ્રેશર દબાણથી એકના અનંત રૂપે દેખાય છે. આ જગત આખું ભગવત સ્વરૂપ છે. આ ઝાડને કાપવાનો માત્ર ભાવ જ કરે તોય કર્મ ચોટે તેમ છે. સામાનું જરા ખરાબ વિચાર્યું તો પાપ અડે અને સારો ભાવ કરે તો પુણ્ય અડે. આ આપણે અહીં સત્સંગમાં આવ્યા નહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે. તે મનમાં ભાવ બગડે ને તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે. બે જ વસ્તુ વિશ્વમાં, સંયોગો અને શુદ્ધાત્મા બે જ છે. સંયોગો ને શુદ્ધાત્મા બે જ છે. સંયોગો ઊભા કેમ થયા? તો કે સંયોગ બધાને જુદા જુદા આવે. હા, કોઈને આખી જિંદગી કોઈ મારનાર ના મળે અને કોઈને આખી જિંદગીમાં કેટલી વખત માર ખાવો પડે. અને આવો સંયોગ કેમ થાય છે ને આવો કેમ? કારણ કે એણે કોઈને મારવાનો ભાવ જ કર્યો નહોતો એટલે એને એવા સંજોગ, અને આને મારવાના ભાવ કર્યા હતા તેથી એને આવો સંજોગ. એટલે એ સંજોગો શાથી આવ્યા તેના પણ કારણો જડે એવા છે. આ સંયોગ કયા કારણથી ભેગો થયો એ પણ જડે એવું છે. રસ્તામાં કોઈ ગરીબ માણસ મળ્યો અને બહુ રડતો હોય તો તમે 11 રૂપિયા આપતા હોય તો આ ભાઈ કહેશે કે રહેવા દો ને, એનો રૂપિયો જ આપો ને, 11 રૂપિયો એને શાના આપો છો? હવે પેલો લેનાર આપનાર તમે, અને આમણે ના પાડી એટલે અંતરાય પાડ્યો. પેલાને મળતું હતું તેમાં આંતરો પાડ્યો. તે અંતરાય કર્મથી તે રૂપિયા એમની પાસે ભેગા ના થાય. હવે આજે જે બધું કર્યું આ એના જ બધા સંયોગો ભેગા થયેલા છે. કંઈ નવા સંયોગો નથી, તમારો કોઈ ઉપરી છે નહીં, તેમ તમારો અંડરહેન્ડ પણ કોઈ છે નહીં. જગત બધું સ્વતંત્ર છે, તમારી ભૂલો જ તમારી ઉપરી છે. બસ આપણી ભૂલો હોય તે જ ભૂલો ને બ્લન્ડર્સ. એટલે તમારી ભૂલ નહીં હોય તો કોઈ નામ દેનારું નથી આ વર્લ્ડમાં. જુઓ રસ્તામાં કોઈ નામ દે છે, પોલીસવાળા, ચેકિંગવાળા, કોઈ કશું પજવે છે, હેરાન કરે છે, કારણ કે તમારી ભૂલ નહીં હોય તો કોઈ નામ જ ના દે. નેક્સ્ટ હેડિંગ છે આમંત્રી ધોલને વળતર સહિત. કોઈ આપણને ગાળો ભાંડે, આપણને ખોટું સાંભળવાનું મળ્યું, એ તો બહુ પુણ્યશાળી કહેવાય, નહીં તો એ મળે નહીં ને. હું પહેલાં એવું કહેતો હતો આજથી 10-15 વર્ષ ઉપર કે ભાઈ કોઈ પણ માણસ પૈસાની અડચણવાળો હોય તો હું કહું છું કે મને એક ધોલ તમાચો મારજે, હું 500 રૂપિયા આપીશ. એક માણસ મળેલો, મેંને કહ્યું કે તારે પૈસાની ભીડ છે ને 100-200ની, તો તારી ભીડ જો આજથી જ નીકળી જશે, હું તને 500 રૂપિયા આપું, તું મને એક ધોલ માર. ત્યારે કહે, ના દાદા આવું નહીં થઈ શકે. એટલે ધોલ મારનારાએ ક્યાંથી લાવે? વેચાતા લાવે તોય ઠેકાણું પડે એવું નથી, ને ગાળો દેનારાનુંય ઠેકાણું પડે એવું નથી. ત્યારે જેને ઘેર બેઠા એવું ફ્રી ઓફ કોસ્ટ મફત મળતું હોય તો ભાગ્યશાળી જ કહેવાય ને. કારણ કે મને 500 રૂપિયા આપતા કોઈ મળતું ન હતું. તે જ્ઞાન થતાં પહેલાં તો હું મારી જાતને ગાળો ભાંડતો હતો, કારણ કે મને કોઈ ગાળો ભાંડતું નહોતું ને, એટલે હું મારી જાતને ગાળો ભાંડતો હતો. ત્યારે વેચાતી ક્યાંથી લાવીએ આપણે, ને વેચાતું કોણ આપે? આપણે કહીએ કે તું મને ગાળ દે, તોય કહેશે કે ના તમને ગાળ ના દેવાય. એટલે પૈસા આપીએ તોય ગાળો કોઈ ના દે, એટલે પછી મને મારી જાતે દેવી પડતી હતી કે તમારામાં અક્કલ નથી, તમે મૂર્ખ છો, ગધેડા છો, આવા છો, કઈ જાતના માણસ છો, મોક્ષ ધર્મ કંઈ અઘરો છે કે તમે આટલું બધું તોફાન માંડ્યું છે? એવી ગાળો જાતે દેતો હતો. કોઈ ગાળો દેનાર ના હોય ત્યાર પછી શું કરીએ? તમને તો ઘેર બેઠા કોઈ ગાળો દેનાર મળે છે, ફ્રી ઓફ કોસ્ટ મળે છે, ત્યારે તેનો લાભ ના ઉઠાવવો જોઈએ? નમો વિત્રાગાય. નેક્સ્ટ હેડિંગ બહાર વટ્યો છતાંય શીલવાન સમક્ષ. બાર વટ્યો છપાય શીલવાન સમક્ષ. શીલનો પ્રભાવ એવો છે, જગતમાં કોઈ નામ ના દે એનું. શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં કોઈ નામ ના દે એનું. બાર વટિયાની વચ્ચે રહેતો હોય, બધી આંગળીઓને સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા શરીરે બધા સોનાના દાગીના પહેર્યા હોય ને, બારવટિયા ભેગા થયા હોય, બારવટિયા જુએ ખરા પણ અડાઈ નહીં, અડી નહીં શકે. બિલકુલ ગભરાવા જેવું જગત જ નથી. જે કંઈ પણ ગભરામણ છે એ તમારી જ ભૂલનું ફળ છે એમ અમે કહેવા આવ્યા છીએ. જે કંઈ ગભરામણ છે એ તમારી જ ભૂલનું ફળ છે એમ અમે કહેવા આવ્યા છીએ. લોકો એમ જ જાણે કે જગત અડસટ્ટો છે. પ્રશ્ન કરતા, દાદા સમજણની એટલી કચાશ, સમજણની એટલી કચાશ? દાદા કે એ જ સમજણની કચાશને લીધે જગત ઊભું રહ્યું છે. એ અમે કહેવા માગીએ છીએ કે જગતમાં ભય રાખવા જેવો છે જ નહીં. જે ભય આવે છે એ તમારો હિસાબ છે, ચૂકતે થઈ જવા દો. અહીંથી ફરી નવેસરથી ધીરશો નહીં. તમને કોઈ અવળું કહે તે તમને તે મનમાં એમ થાય કે આ મને કેમ અવળું બોલે છે? એટલે તમે એને પછી પાંચ પાંચ ગાળો ભાંડો, એટલે જે તમારો હિસાબ હતો તે ચૂકવતી વખતે તમે ફરી નવી હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ ધીરેલી હતી તે પાછી આપવા આવ્યો, તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે પાંચ તમે ધીરી. ને પાછી આ એક તો સહન થતી નથી ત્યારે હરો બીજી પાંચ ધીરી, તે હવે આમાં મનુષ્યની શી રીતે બુદ્ધિ પહોંચે. તે ધીર ધીર કરીને ગૂંચા ગૂંચ કરે છે, ગૂંચવાળો બધો ઊભો કરે છે. હે વિશ્વવંદ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, અમારા સૌના કરોડો પ્રણામ વંદન સાષ્ટાંગ નમસ્કાર. આ મેં 15 વર્ષથી ધીરતા નથી તે કેટલા ચોપડા ચોખ્ખા થઈ ગયા ને બધાના. હા મેં 15 વર્ષથી ધીરતા નથી તે કેટલા ચોપડા ચોખ્ખા થઈ ગયા ને બધા. ધીરવાનું જ બંધ કરી દીધું ને, જમે જ કર. આમને કહી દીધેલું ને, જમે જ કરી લેજો. સહેલું છે ને, માર્ગ સહેલો છે ને. હવે આ શાસ્ત્રમાં લખેલું ના હોય, સર્વજ્ઞ શું કહે છે, આ શાસ્ત્રમાં લખેલું ના હોય. કંઈ પણ કોઈ કશું કરી શકે નહીં, તમે સ્વતંત્ર છો, તમારા ઉપરી જ કોઈ નથી, ભગવાન જ ઉપરી નથી. ત્યાં આગળ પછી ભગવાનના ઓઠા નીચે તમે વાંધો ઉઠાવો છો કે ભગવાન છે, દયા કરશે આપણી ઉપર, હવ થશે એમ કરીને ઊંધું કરો છો, જવાબદારી વોરો છો. ન રહ્યો ભોગવટો જ્ઞાનીને, કોઈને આપણાથી કિંચિત માત્ર દુઃખ થયું તો જાણવું કે આપણી ભૂલ છે. આપણીમાં પરિણામ ઊંચા નીચા થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે, પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટેડકાવ્યો માટે આપણી ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય ને જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું. આપણામાં ક્રોધ માન માયા લોભના કષાયો છે એ ઉધાર થયા વગર રહે જ નહીં, એટલે એની સામે જમી કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તે ઉધાર થાય, પણ તરત જ કેશ રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. આપણા થકી કોઈને અતિક્રમણ થાય તો આપણે જમે કરી લેવું અને પાછળ ઉધાર નહીં રાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તોય આપણે આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરી લેવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તોય આપણે આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરી લેવું. નેક્સ્ટ હેડિંગ, ભૂલ ભાંગે તે પરમાત્મા. જેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલ રહી હોય તેને ભાંગી નાખવી છે તે પરમાત્મા થઈ શકે છે. આપણે આપણી ભૂલથી બંધાયા છીએ, ભૂલ ભાંગે તો તે પરમાત્મા જ છે. જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે. આ ભૂલ શું કહે છે? તું મને જાણ, મને ઓળખ. આ તો એવું છે કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા. તે ભૂલનો સ્વભાવ કેવો છે? કે તે આપણી ઉપર અમલ કરે, પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાગે, પછી ઊભી ના રહે, ચાલવા માંડે. પણ આ તો શું કરે છે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછું એનું ઉપરાણું લે, તેથી ભૂલને ઘરમાં જ જમાડે. દીધા આધાર ભૂલને ઉપરાણા લઈને. પ્રશ્ન કરતા, દાદા ભૂલનું ઉપરાણું કેવી રીતે લેવાય છે? દાદાશ્રી, આપણે કોઈને ટડકાવ્યા પછી કહીએ કે આપણે એને ટડકાવ્યા ના હોત તો એ સમજત જ નહીં, માટે એને ટેડકાવો જ જોઈએ. આનાથી તો એ ભૂલ જાણે કે આ ભાઈને મારી હજી ખબર નથી અને પાછો મારું ઉપરાણું લે છે, માટે અહીં જ ખાવો પીવો અને રહો. એક જ વખતે જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય ને તો એ ભૂલનું 20 વર્ષનું આયુષ્ય લંબાય. ફરીવાર, એક જ વખત જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય તો એ ભૂલનું 20 વર્ષનું આયુષ્ય લંબાય. કોઈ ભૂલનું ઉપરાણું ના લેવાય. હવે કૂંચી ભૂલો ભાંગવાની એ આવે છે. મન વચન કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગ માગ કરવાની, ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ માન માયા લોભના કશાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે. તે ભૂલો કરાવે જ અને ઉધાર ઊભી કરે, પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિંગ ના રખાય, આ તો દરઅસલ રોકડિયો વેપાર કહેવાય. પ્રશ્ન કરતા પૂછે છે, અત્યારે ભૂલ થાય છે એ ગયા અવતારની ખરી ને દાદા? અત્યારે જે ભૂલ થાય છે એ ગયા અવતારની ખરી ને દાદા? કે ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે, પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતા જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે, તેનું ઉપરાણું ના લેવાય. આ જ્ઞાની પુરુષોની કૂંચી કહેવાય, તેનાથી ગમે તેવા તાળા ઉઘડી જાય. જ્ઞાની પુરુષ તમારી ભૂલ માટે શું કરી શકે? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે, રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલનું ઉપરાણું લે કે આ તો દુનિયામાં આમ જ રહેવું છે, આ તો દુનિયામાં રહેવું છે, તે આમ શી રીતે કરાય? અલ્યા, આ તો ભૂલને પોષી ઉપરાણું ના લઈશ. એક તો ભૂલ કરે છે અને ઉપરથી કલ્પાંત કરે છે, તો કલ્પ એટલે કાળચક્ર ના અંત સુધી રહેવું પડશે. કલ્પ એટલે કાળચક્ર, કલ્પના અંત સુધી રહેવું પડશે. ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાક કાપડ ખેંચી ખેંચીને આપે છે ને ઉપરથી કહે છે કે આજે તો પાવાર કપડું ઓછું આપ્યું, આ તો આવડું મોટું રૌદ્ર ધ્યાન. અને પાછું એનું ઉપરાણું, ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઈને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને રૂપિયા 500 કમાય, એ તો મૂળમાં સાથે વૃક્ષ રોપી દે છે, અનંત અવતાર પોતે જ પોતાના બગાડી દે છે. બંધ કરો કશાયનું પોષણ. કોઈ માણસને ભૂલ રહિત થવું હોય તો અમે કહીએ કે માત્ર 3 જ વર્ષ, 3 જ વર્ષ ક્રોધ માન માયા લોભને ખોરાક ના આપીશ. કોઈ માણસને ભૂલ રહિત થવું હોય તો અમે કહીએ કે માત્ર 3 જ વર્ષ ક્રોધ માન માયા લોભને ખોરાક ના આપીશ, તો બધા મળદાલ થઈ જશે. ભૂલોને જો 3-4 વર્ષ ખોરાક ના મળે તો ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ માન માયા લોભનું ઉપરાણું. જો 3 જ વર્ષ માટે ઉપરાણું ક્યારેય પણ ના લીધું તો તે ભાગી જાય. જ્ઞાની પુરુષના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલનો ખ્યાલ ના આવે. આવી અનંતી ભૂલો છે, આ એક જ ભૂલ નથી, અનંતી ભૂલો ફરી વળી છે. પ્રશ્ન કરતા, દાદા પણ વધારે દોષ દેખાતા નથી, થોડાક જ દેખાય છે. દાદાશ્રી, અહીં સત્સંગમાં બેસવાથી આવરણો તૂટતા જાય તેમ દોષો દેખાતા જાય. પ્રશ્ન કરતા, દોષ વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે? દાદા, દોષો વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે? તો દાદાશ્રી, મય જાગૃતિ તો બહુ છે, પણ દોષોને ખોળવાની ભાવના થઈ નથી. જાગૃતિ તો બહુ છે મય, પણ દોષોને ખોળવાની ભાવના થઈ નથી. પોલીસવાળાને ચોર જોવાની ઈચ્છા થાય ત્યારે ચોર જડી જાય, પણ આ જો પોલીસવાળો કહે કે કંઈ ચોર પકડવા જેવું નથી, એ તો આવશે તો પકડીશું, એટલે પછી ચોર મજા જ કરે ને. આ ભૂલો તો સંતાઈને બેઠી છે, તેને શોધો તો તરત જ પકડાઈ જાય. આ ભૂલો તો સંતાઈને બેઠી છે, તેને શોધો તો તરત જ પકડાઈ જાય. બધી જ કમાણીનું શું ફળ તમારા દોષ એક પછી એક તમને દેખાય તો જ કમાણી કરી કહેવાય. આ બધો જ સત્સંગ પોતે પોતાના બધા જ દોષો જુએ એ માટે છે, અને પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષો જશે. દોષો ક્યારે દેખાશે? કે જ્યારે પોતે સ્વયં થશે, સ્વસ્વરૂપ થશે ત્યારે. જેને પોતાના દોષ વધુ દેખાય એ ઊંચો. જ્યારે આ દેહને માટે, વાણીને માટે ને વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય, ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનની આ નિજ દોષ દર્શનથી નિર્દોષની પહેલી ટેપ પૂરી થાય છે. આ સત્સંગ ચાલુ જ છે. નેક્સ્ટ ટેપમાં જય સચ્ચિદાનંદ અત્યાર સુધી પેજ 14 સુધી પહોંચ્યા છે. નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્યસિમ પઢમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ.